ભક્ત કહીતી વચનામૃતમ 66મું થયું. કમાણી સાહેબ સમજાણું કાંઈ એમાં? કાંઈ સમજ પડી? ઘેડ બેઠી કાંઈ? મારના શબ્દો છે ને, મારના આશીર્વાદ છે, વારંવાર વાગોળશો તો સમજાય છે. અમારે હમણાં અમે લંડન થઈને આવ્યા, પમદીસ આવ્યા ને જી, ને એક રાકેશ ભગત છે, સરસ વચનામૃત સમજે. મેં કીધું તને હારા સમજતા આવડે, મને કે પહેલાં તમે ટપ્પો જ નહોતો પડતો, કે ચરોતર ના ટપ્પો કે ટપ્પો જ નહોતો પડતો કે. પણ પછી વચનામૃત વાંચું ને કેસેટો સાંભળું, વચનામૃત વાંચું ને કેસેટો સાંભળું, એમાં ટપ્પો પડવા માંડ્યો કે. અને સાચું તમને કહું ભક્તો, બહુ હૃદયના શબ્દો કહું, અહીં બેહું ને એ પહેલા વચનામૃત મને નહીં સમજાતા, અહીં બેહું છું ને ત્યારે એમ થાય છે કે યથાર્થ ઉત્તર થઈ છે. બહુ ભગવાનની સાક્ષી કહું છું, વચનામૃત સમજાવવા બેહું પહેલા એમ થાય છે આનો ઉત્તર કેમ નીકળશે, કારણ કે આમાં બુદ્ધિ નથી, આ બુદ્ધિનો વિષય જ નથી. આ બુદ્ધિ કોઈ આમાં વિદ્વાંસોને સમજાવી દઉં એ તો પાણી ભરે, ભગવાન કૃપા કરે. હૃદયથી ભગવાનને ખૂબ પ્રાર્થના કરવી પડે, મહારાજ આમાં અમારથી ટપ્પો પડે એમ નથી. એટલે આ વચનામૃત સમજાણું એથી કરીને તમારું મારે કોઈ દેવું નથી મનાતું, અને નો જ માનવું પડે કે આપણે સમજાઈ ગયા. આપણી તાકાત બહારની, કેપેસિટી બહારની વાત છે. મહારાજને સ્વયંને પોતાનો શબ્દ સમજાવવો પડે, મહારાજ સિવાય કોઈની તાકાત નથી આ શબ્દોને સમજાવી શકે. તમે કલ્પના કરો, નિત્યાનંદ સ્વામી જેવા મહાસમર્થ સદગુરુએ સંત એમ કે લખ્યા ખરા, પણ સમજાણા નહીં તો આપણે ક્યાં સમજવાના કોઈ. હે, એટલે અદ્ભુત ગ્રંથ છે ભગવાનના ભક્તો, વારંવાર વાંચજો. એટલા માટે રેકોર્ડિંગ થતા હોય અને પાછા સમજજો, એમાં ગુલતાન બની જાય છે. મહારાજની વાણીમાં ગુલતાન બનજો, જેટલા એમાં ગુલતાન બનાશે એટલું એમાંથી સુખ પ્રદાન થઈ શકશે. હવે આપણે બીજું એક વચન નાનકડું છે લઈ લઈએ, કારણ કે એવો સંકલ્પ છે આ ફીર 78 પ્રથમ પ્રકરણ પૂરું કરવું છે. તો એ ટૂંકાવું તો નથી, શોર્ટકટ નથી મારવી, ટાઈમ થોડો હાટે વધારે લેવું, 15 મિનિટ વધારે. તમને કંઈ વાંધો છે નહીં? શેનો વાંધો? કાલે આખો દીવ ખાઈ ગયા ત્યાં, વાંધો કહો તો હાલે છે. હવે 67મું વચનામૃત, ખબર નહીં આ મારે ખોટ રહી ગયા. આ 66 અને 67 શબ્દો આમાં છે ને, પછી મારે મને પેલા બોલી નાખો, બે સગડે 66 એમ, પછી 66 બોલું, નતર ખબર ન પડે 66 કોને કહેવાય, 67 કોને કહેવાય. કોઈ ટેલિફોન લખાવે ને પછી એમ કહે ને 66 તને કહો, તું ઇંગ્લિશ બોલ, પછી ઇંગ્લિશ બોલે ત્યારે ખબર પડે 66 એમ, હવે બરાબર એમ. અને એને વચનામાં સમજાવાય, ક્યાંથી સમજાય કોજી, ક્યાંથી સમજાય કે, પણ ઠાકોરજી મહેરબાની કરે તો સમજાય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના ચૈત્ર સુધી સાતમનો દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં મુનિને ઉતારી બિરાજમાન હતા અને સરસ્વતવસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદને આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, કોઈ પુરુષ છે તેને આ લોકના સુખમાં તો પ્રીતિ જ નથી અને પરલોક જે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેના વિશે વાસના છે અને જે તેનો સંગ કરે તેનું પણ એવી જાતનું હિત કરે છે, આ મારો સંગી છે તેને આ સંસારની વાસના તૂટી જાય ને ભગવાન વિશે પ્રીતિ થાય તો ઘણું સારું છે, અને જેટલું કાંઈ જતન કરે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ગયા કેળે સુખ આપે એવું જ કરે, પણ દેહના સુખને અર્થે તો કાંઈ ક્રિયા કરે જ નહીં. એવા જે પુરુષ હોય તેના સરખા જે ગુણ તે મુમુક્ષ વિશે કેમ સમજતો આવે ને કેમ સમજતો ન આવે એ પ્રશ્ન છે. પછી મુક્તાનંદ સ્વામી કહ્યું છે, જેને આ લોકના સુખમાં ઈચ્છતા ઈચ્છા નથી એવા સત્પુરુષ છે તેની વિશે દેવની બુદ્ધિ રાખે અને જે વચન કહે તે સત્ય માને અને તે પ્રમાણે વર્તે તો એ સત્પુરુષના ગુણ હોય તે મુમુક્ષમાં આવે અને જે એવો ન હોય તેમાં ન આવે. પછી જ મહારાજ બોલ્યા છે, એ ઉત્તર તો ખરો, પણ આમ સમજે તો મોટા પુરુષના ગુણ મુમુક્ષમાં આવે છે, તે સમજ્યાની રીત કહીએ તે સાંભળો. જે પુરુષને પરમેશ્વર વિના બીજે ક્યાંય પ્રીતિ ન હોય તેનો એમ ગુણ ગ્રહણ કરે જે આ પુરુષ તો અતિશય મોટા છે અને એની આગળ લાખો માણસ હાથ જોડીને ઊભા રહ્યા છે તો પણ લેશ માત્ર સંસારના સુખને ઈચ્છતા નથી અને હું તો અતિશય પામર છું જે કેવળ સંસારના સુખમાં આસક્ત થઈ રહ્યો છું અને પરમેશ્વરની વાતમાં તો લેશ માત્ર સમજતો જ નથી માટે મને ધિકાર છે એવી રીતે અનુતાપ કરે અને મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરે અને પોતાના અવગુણ ગ્રહણ કરીને અનુતાપ કરે, પછી એમને એમ પરિતાપ કરતે કરતે એના હૃદયને વિશે વૈરાગ ઉપજે અને પછી તેમાં સત્પુરુષના જેવા ગુણ આવે છે. હવે જેના હૃદયમાં સત્પુરુષના ગુણ ન જ આવે તેના લક્ષણ કહીએ. પહેલા આવી સમજી લે, પછી ન આવી પછી સમજી. મહારાજ બહુ સરસ અહીંયા પ્રશ્ન પૂછી રહ્યા છે. કોઈ પુરુષ છે તેને આલોકના સુખમાં પ્રીતિ જ નથી, પરલોક જે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેની વિશે વાસના છે, એનો સંગ જે કરે એની પ્રત્યે આપણે એવી જ ભાવના છે કે આને પણ આલોકની વાસના તમામ ટળે અને ભગવાનની વાસના બંધાય. જો ભક્તો વાસના શબ્દ છે પણ વાસનાના બે વિભાગ કરવા પડે. પરમેશ્વર સાથે જોડાણ થાય એ વાસના શબ્દ પલટાઈને એને પ્રેમ કહેવામાં આવે, અને જગતમાં જે જોડાય એ વાસના શબ્દ પલટીને આશક્તિ કહેવામાં આવે. જોડાણ બે જગ્યાએ છે, ભગવાનમાં જોડાણ થાય પ્રેમ કહેવામાં આવે, જગતમાં જોડાણ થાય આશક્તિ કહેવામાં આવે. અને ભગવાનમાં જોડાણ જેને પ્રેમ કહેવામાં આવે એ પ્રેમ મુક્તિનું કારણ બને, જગતના જોડાણને આશક્તિ કહેવામાં આવે, આશક્તિ મોક્ષ બગાડવાનું કારણ બને. બહુ સરસ વાત મહારાજ કહે છે કે જેને આલોકની આશક્તિ નથી, આલોકની અંદર પ્રીતિ નથી, ભગવાનની જ વાસના છે, ભગવાનમાં પ્રીતિ છે અને ભગવાનમાં પ્રીતિ કરવાનો સંકલ્પ છે, ભગવાનને રાજી કરવાનો સંકલ્પ છે, એને પોતાના જોગમાં આવે એની પ્રત્યે એવી જ ભાવના થાય કે આને ભગવાનમાં જ હેત થાય, આ લોકની અંદર એને કદાચ પ્રાપ્તિ થાય કે ન થાય. આ જ વાત મહારાજે પલટાવીને મધ્યના 46માં વચનમાં લખી છે. આમ જરાક વાતને પલટાવી, મહારાજ કે ભગવાનના ખરેખર જે સાધુ પુરુષ છે એને આ લોકની અંદર કોઈને સુખની પ્રાપ્તિ થતી કરીને આનંદ ન થાય અને કદાચ જતું રહે એથી કરીને દુઃખ ન થાય, પણ કોઈ જીવાતમાં મોક્ષને પથ્ય ચાલે ત્યારે એનો ઘણો આનંદ થાય, મોક્ષને પક્ષથી પડી જાય તેને ઘણું દુઃખ થાય છે. આ વાતને જ મહારાજે પલટાવી છે, એ સત્પુરુષના લક્ષણ છે. અહીંયા મહારાજ કહે એની સહજ પ્રકૃતિ એવી છે કે જેટલું જતન કરે એટલું પરલોકને આલોકને મૂક્યા પછી પરલોકની અંદર પરમ સુખ આપે એવું કરે, એનો મતલબ નથી આલોક બગાડી નાખે, પણ પરલોક બગડે એવું આલોકનું કરવા ઈચ્છે નહીં, કેમે કંઈ પરલોક સુધરે એનું એનું અનુસંધાન સતત રહે રાખે છે, અને પોતાના જોગમાં આવે એનો પણ પરલોક કેમ સુધરે એને માટે સતત દાખલો એ ચાલુ રાખે છે. મહારાજ કે એવા જે ગુણ છે એ મુમુક્ષ અંદર કેમ આવે? મુક્તાનંદ સ્વામી કે મહારાજ એની સાથે દેવબુદ્ધિ રાખે. દેવબુદ્ધિ એટલે અહીંયા ભક્તો દેવબુદ્ધિ એટલે સમજો, સ્વર્ગાદિકની અંદર બેઠેલા દેવતાની વાત નથી, અહીંયા અમદાવાદના બીજા પ્રમાણેની વાત છે. અમદાવાદમાં બીજા મહારાજ કે દેવ જેવો પવિત્ર થાય ત્યારે દેવ એની સેવાને અંગીકાર કરે છે. ત્યાં જે દેવ શબ્દ છે પરમેશ્વર પરત્વે છે, અહીંયા પણ પરમેશ્વર પરત્વે છે કે એની વિશે પરમેશ્વરની ભાવના રાખે તો પછી ના પરમેશ્વરની ભાવના, પરમેશ્વર જેમ દિવ્ય છે એમ આ વ્યક્તિ પણ દિવ્ય છે એમ મનાય ત્યારે એના ગુણ છે એ પોતાની અંદર આવે છે. મુક્તાનંદ સ્વામી કહે છે. ફરી જરાક આપણે રિટર્ન કરીએ, આગળ આપણે વાત જોઈ કે જેને આ લોકની અંદર કોઈને લાભ થાય એનો આનંદ નથી, જતુરનો શોક નથી ભક્તો, પણ કોઈક વાત બાધરૂપ બનશે. તમે આમ વ્યાપક દ્રષ્ટિ ફેરવશો તો અનેક ઇતિહાસો તમને એવા જોવા મળશે કે અનેક મહાપુરુષો, સત્પુરુષો, સાધુ પુરુષો એણે ઘણા બધા લોકોને આ લોકના સુખ આપ્યા છે. તો શું એને સત્પુરુષનો સમજવા? યાદ રાખજો, ઘણા બધા એમ બહુ પ્રાર્થના કરી માન્ય દીકરો થાય અને આશીર્વાદ આપીને દીકરો થયો, એવા અનેક તમને ઇતિહાસો જોવા મળશે. કોઈ દુઃખી હોય એના ઉપર રાજી થયા, સુખિયા કર્યા. ભુજમાં મહાસમર્થ સંત અક્ષરજીવનદાસ સ્વામી થઈ ગયા અતિ ગરીબાએ ભુજની અંદર, અને ભુજના ભક્તોની ગરીબાએ સ્વામી જોઈ ન શક્યા, એની દારિદ્ર પણ જોઈ ન શક્યા. પોતે ઉછીના પાછીના રૂપિયા કરી અને હરિભક્તોને ભાડા આપીને આફ્રિકા મોકલી દીધા. બોલો, એ તો આ લોકનું સુખ કર્યું કહેવાય ને, એમાં ક્યાં પરલોકની વાત આવી? પણ બરાબર સમજવા પ્રયાસ કરજો, તમને સીધી દ્રષ્ટિ જુઓ તો આ લોકનું સુખ જ દેખાશે, પણ એનું અભ્યાંતર રહસ્ય પરલોકના સુખનો જ છે કે આને હું આને જરૂર અત્યારે આની છે, આને આને મહિમા અત્યારે આનો જ છે, અને આને આનો જ મહિમા છે. માણા ભોજન કરી રહ્યો છે પછી તમે એને લાડુ પીરસો છો તો લાડુની છાશ આપો, અને તમે ત્યારે છાશ આપશો તો જ એ રાજી થાય, ત્યારે તમે લાડુ પીરસો રાજી થાય, એને અત્યારે છાશ જ જોઈએ છે. તમે લાડુ આપશો તો રાજી થશે નહીં. એમ જ્યારે આ લોકના સુખની લગન જીવને લાગે ત્યારે એને પરલોકના સુખની વાતની હાય ન પડે. સત્સંગજીને એમ લખ્યું, આમોદ ગામના શિવગુપ્ત ભગવાનના ભગત હતા, યાદ ભગવાનના ભગત હતા. મોટી ઉંમર થઈ, ઘેરે સંતાન નહોતું, તપ તીર્થ વ્રત ઘણા બધા કર્યા તો સંતાનની પ્રાપ્તિ ન થઈ, મરવા તૈયાર થયા અને વડતાલ આવ્યા. ગોમતીમ પડવા ગયા, આ રામ શર્મા રોક્યા, એલા ભલામણ મરુષા માટે આવો સરસ માણસનો દેહ પડ્યો મળ્યો છે, શિકામ શું શા માટે એને પાડી નાખો? તો મારે ત્યાં સંતાન નથી, પુત્ર નથી, માટે મને મરવા દો. ત્યાં રામ શર્મા સમજાય, ભલામણ પુત્ર હોય કે નહીં એને શું મતલબ છે? ભગવાને બહુ કૃપા કરી, આ મનુષ્ય શરીર આપ્યું, આવો રૂડો સત્સંગ ઓળખાયો, નિરતે ભજન કરો ને, એવું થોડું છે જેની ઘેર દીકરો એનું કલ્યાણ થાય, ભજન કરવાનું કલ્યાણ થાય. દીકરો હોય તો કલ્યાણ થાય એવી વાત કોઈ નથી, એક ને ચાર હોય પણ પોતે કાંઈ ભજન ન કરે તો કાંઈ ધામ ન મળે. અને એકે સંતાન હું તો કોઈ દીકરો દીકરી કાંઈ ન હોય પણ ભગવાનનું ભજન કરે એને મહારાજ જ ચડવા માટે આવે, એને બીજો ધક્કો ન હોય. આમ ઘણા પ્રકાર રામ શર્માએ સમજાવ્યા પણ શિવગુપ્તને વાતની હા ન પડી. શું કામ? એની લગ્ન જ આ લોકના સુખની હતી. નહીં મારે ત્યાં પારણી બંધ હતો, હા ન તો ના પડો તો હું ધુમકો મારું. બોલો છેવટે જો કે રામ શર્માએ કીધું, તમે એક કામ કરો, મેં મોટા મોટા સંતો પર સાંભળ્યું છે, મારનો જે જન્મદિવસ છે, પ્રાગટ્ય દિન જે છે, એનું એક વર્ષ સુધી સુધી નોમનું પતિ પત્ની બંને જણા બ્રહ્મચર્યનું પાલન કરીને ભજન કરીને વ્રત કરે એને ત્યાં ભગવાન દીકરો આપે છે. પછી મારે લાંબી કથા નહીં કે એ બધું થયું ને ત્યાં ભગવાને મુક્ત પુરુષને જન્મ આપ્યો, પણ હું તમને એ કહેવા માગું છું કે મહાપુરુષો સત્પુરુષો ક્યારેય પણ કોઈને આ લોકનું સુખ આપવા માટે રાજી હોય જ નહીં, પરંતુ આ જીવને લગ્ન લાગ્યું હોય ત્યારે ક્યારેક ભગવાનને પ્રાર્થના કરે પણ ખરા, અને પ્રાર્થના કરે આ લોકનું સુખ પ્રાપ્ત થાય પણ ખરું. પણ એનો હેતુ કેવો છે? એને આ લોકનું સુખ પ્રાપ્ત થાય એને મારામાં સંબંધ બંધાય, હેત બંધાય, અને મારા હેત બંધાય તીદી અને મારી વાત મનાહે, અને પછી એને કંઈ ભલામણ આમાં હું ચટ્યો છું, હું લેવાનું છું. પ્રીત કરે ભગવાનમાં બેડો પાર થઈ જઈને મેળ નહીં પડે, અને તેથી મારા વચન એને મનાહે અને વાત મનાશે, ભગવાનમાં પ્રીતિ કરશે, એનો પરલોક સુધરશે. એટલા માટે ઘણીક ફેરી આ લોકના સુખ પણ આપતા હોય છે, પણ એનો મતલબ એમ નથી એને આ લોકનું સુખ આપવામાં રસ છે, એને રસ છે જ નહીં, એને રસ આ લોકનું સુખ આપવાનો રસ છે જ નહીં, પરંતુ તેમ છતાંય ક્યારેક આપતા પણ હોય છે. મહાપુરુષની ક્રિયાને સામાન્ય માણસ સમજી ન શકે, એટલા માટે મુક્તાનંદ સ્વામી કે મુક્તાનંદ કે હરિહરિજનની ગતિ છે ન્યારી, એને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી. બાલમુકુંદાસ સ્વામી બહુ પ્રસિદ્ધ પ્રસંગ, એકવાર ગામડે જતા હતા, ગામડે ગયા, એમાં એક ગામની અંદર બધા હરિભક્તોએ ભેટ મૂકી. એ વખતે સ્વામી પાર્ષદની ગણતો કેટલા થયા? 200 રૂપિયા થયા. કેટલા? 200 રૂપિયા. સ્વામી કે 200 રૂપિયા ભેગા કરી મારી પૂજા મૂકી દે. ઓલા બેઠેલા હરિભક્તોને સંકલ્પ થવા માંડ્યો કે સ્વામી આમ તો મોટી મોટી વૈરાગની વાતો કરે, રૂપિયા પૂજા મુકાવ્યા, એને સંકલ્પ થવા માંડ્યો. પાર્ષદ નતો મેળા સંકલ્પ થવા, બોલો કે સ્વામી તો વૈરાગની જબરી વાતો કરે, આપણે રૂપિયો રખાયને આમ તેમ છે, આ 200 રૂપિયા પૂજા મુકાવ્યા. પણ બોલી શકી ને, બોલી શકી ન શક્યા, પણ સ્વામી તો જાણે સામું જોવો ખબર પડી જાય આને કાંઈક ફેરફાર થયો છે. સ્વામી કાંઈ બોલ્યા નહીં. સ્વામી કહે તો હાલો ઓફિસ અહીં પડખેના ગામમાં જવું છે, એમાં જેટલાનો બહુ સંકલ્પ થતા હતા ને એ બધાનું સ્વામી કે અહીં પડખે ગામ છે કે 4 કિલોમીટર, તેને હાલો કે વળાવવા, બધાને હારે લઈ ગયા. અને એ ગામમાં ગયા, 7-8 હરિભક્તો હશે, સ્વામી આવ્યા ખબર પડી, દસ ભેગા થયા, થોડોક સત્સંગ કર્યો. સ્વામી કહેલા તમે 7-8 જણા 10 જણા છો તે મંદિર કરાવો ને. સ્વામીને કહે સ્વામી અમારે સંકલ્પ તો બહુ છે પણ રૂપિયા નથી. સ્વામી કહે પણ એ તો થઈ જાય કરો ને. સ્વામીને કહે કેટલા મંદિર તૈયાર થાય? સ્વામી કે 500 રૂપિયા થાય. સ્વામી કે તમે કેટલા કરી શકો? એ કે સ્વામી બધા ભેગા થઈને જો બળ કરીને તો 300 કરી દી. સ્વામી કે 300 કરી દો તો કા? સ્વામી કે 300 કરો એટલે પાર્સલ, એટલે 200 રૂપિયા આપી દો કે પૂજામાં પડ્યા. 200 રૂપિયા કાઢી અને પાર્સલ દ્વારા એને જયારે અપાવ્યા ત્યારે ઓલા બધાનો સંકલ્પ ટેળ્યા. પછી સ્વામી કીધું હવે કાંઈ સંકલ્પ થાય છે? ઓલા હરિભક્ત હવે કાંઈ સંકલ્પ થાય છે કે? દંડોળ કરી સ્વામી કે સ્વામી હવે કાંઈ સંકલ્પ થતો નથી, માફ કરજો. અમારા મનમાં સંકલ્પ થઈ ગયો કે સ્વામી પણ રૂપિયા ભેગા કરવા માંડ્યા. વાત મોટી મોટી કરી પણ છેવટે નાળિયેર તો ઈ ભણે જ ફેંક્યું. એટલે ક્યારેક આ લોકની પ્રકૃતિને જોઈને, પ્રવૃત્તિને જોઈને ક્યારેક સંકલ્પ જીવને થઈ જાય. પણ યદ્યપિ ભગવાનના જે ખરેખર સંત કે સત્પુરુષ એને આ લોકના સુખને અરે મતલબ નથી, નથી ને નથી જ, એ ખબર કેમ પડે? તો એના માટે વડતાલ 11માં વચનામૃતમાં મહારાજ કે પોતાને પણ સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે જે સ્થિતિવાળા સંતને ભક્તને સમજી શકે ત્યાં સુધી એ સમજી શકે. અને ત્યાં સુધી હવે એ પોતે સ્વામી 200 રૂપિયા પૂજા મુકાવે અને પોતે 2 રૂપિયા હાટો હળિયાપાટી કરતો હોય અને 2 રૂપિયા કમા હાટો કંઈક ના ગળા કરી નાખતો હોય, હવે એને કેમ ખબર પડે કે સ્વામી 200 રૂપિયા પૂજા મૂક્યા પછી પણ સ્વામી બંધનની ક્યાંથી સમજી શકે? કોજી એ તો પોતે બંધન થકી પર થાય, નહીં હરામનો પાય મને ન ખપે. અને આવા મોટા સર્વોપરી ભગવાન મળ્યા હોય, કદાચ મળ્યું તો શું, ન મળ્યું તો શું, લેશ માત્ર હરક્ષકને ન પામતો હોય, આ તો પડખેવાળા હારો બંગલો જાણે ખાવું ન ભાવતો, એ સ્વામીને ક્યાંથી સમજી શકે? કોજી હે, એ તો ગમે તેવું કોઈનો સારો વૈભવ જોવન તો મનમાં માને કે આ તો ભાઈ એક દારો કાળનું 94 થઈ જનારું છે, આવા પુરુષોત્તમ નારાયણ મને મળ્યા માટે મારા જેવો કોઈ બળભાગી આત્મા નથી, એ સ્વામીને સમજી શકે. લેવલ પ્રાપ્ત થયા પછી લેવલવાળી વ્યક્તિને પ્રાપ્ત થયા એને કોઈ દી સમજી શકે નહીં. એટલે બહુ સરસ વાત અહીંયા મહારાજ કરી રહ્યા છે. મુક્ત અંશે ઉત્તર પણ સરસ આપ્યો મહારાજને કે મહારાજ એને શું દેવબુદ્ધિ રાખે અને એ જે વચન કે તેને સત્ય કહે, સત્ય માને અને તે પ્રમાણે વર્તે તો એ સત્પુરુષના ગુણ હોય તે મુમુક્ષની અંદર આવે છે અને જે એવો ન હોય તેની અંદર ન આવે. પછી યાદ રાખજો, પછી શ્રીજી મહારાજ બોલ્યા જી તે ઉત્તર તો ખરો, મહારાજ ખોટો કર્યો અને સ્વામી તમે જે કીધું વાત તો બરાબર છે, પણ અમને કાંઈક હજી કાંઈક કહેવું છે. યાદ રાખજો, મહારાજે સ્વામીના ઉત્તરને ખોટો ન કર્યો પણ વધારે પુષ્ટ કર્યો, ઉત્તરને વધારે મજબૂત કર્યો. સ્વામી તમારી વાત તો ખરી પણ આમ સમજે તો મોટા સર્પુરુષના ગુણ મુમુક્ષમાં આવે છે, તે સમજવાની રીત કહીએ તે સાંભળો. જે પુરુષને પરમેશ્વરીના બીજે ક્યાંય પ્રીતિ ન હોય તેનો એમ ગુણ ગ્રહણ કરે છે આ પુરુષ તો અતિશય મોટા છે અને એની આગળ લાખો માણસ હાથ જોડીને ઉભા રહ્યા છે તો પણ લેશ માત્ર સંસારના સુખને ઈચ્છતા નથી. બહુ મોટા પુરુષ છે એની પાસે લાખો લોકો હાથ જોડીને ઉભા રહે છે તો પણ લેશ માત્ર જગતના સુખ બાજુની દ્રષ્ટિ જાતી નથી, માટે આને ધન્યવાદ છે. અને હું તો યાદ રાખો ગુણ ક્યારે આવે, હવે મહારાજ પણ શરૂ કરે. આગળ જે વાત બતાવી એ મુક્તાનુસંગનું ઉત્તર બે સેમ જ છે, સમજાણું. લાખો માણસો હાથ જોડી ઉભા રહે છે તેમ છતાં લેશ માત્ર સુખને ઈચ્છતા નથી અને દેવ બુદ્ધિ રાખે, ઈચ્છતા નથી એટલે દેવ બુદ્ધિ જ થઈ ગઈ, દિવ્ય બુદ્ધિ જ થઈ ગઈ. એટલે મુક્તાનુસંગનું ઉત્તર અને મારું ઉત્તર બે સેમ જ છે. પણ વિશેષ જે મારને કહેવું એ હવે વાત આવે કે મુમુક્ષ અંદર સત્પુરુષના ગુણ ક્યારે આવે એની વિશે એવું રાખે. લાખો લોકો એની પાસે હાથ જોડીને ઉભા રહે તેમ છતાં લેશ માત્ર સુખને ઈચ્છતા નથી અને હું તો અતિ પામર છું, યાદ રાખ હું તો અતિ પામર છું, જે કેવળ સંસારના સુખમાં આશક્ત થઈ રહ્યો છું અને પરમેશ્વરની વાતમાં તો લેશ માત્ર સમજતો નથી, માટે મને ધિકાર છે. આમ સમજે, યાદ રાખજો, ગુણાતીતાનો સ્વામી ભોજન કરતા હોય અને નાગર બ્રાહ્મણ જોઈ જાય, મનો પહેલાં તો ઘણો સંકલ્પ હતો સ્વામી હું જમતા હશે, આવડા મોટા જુનાગઢ મંદિરના મહંત, તે મારે તો કાંઈ નથી તો અલગ 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 મારો ભારે સ્વાદ દો. પણ તે દાડે તો આમ હાથથી જમવાનું હતું પણ બે શાક બને બટેકા રીંગણાનું તો બે અલગ અલગ વાટકામાં નાખીને એક ખાલી વાટકીઓ રાખે પાણીને ભરેલો, એ બટેકાનું ફોડું મોઢા મૂકીને હાથ ધોઈ નાખે પછી રીંગણાનું ફોડું લે મળો, એવો સ્વાદ દો જબરો. તેના મનમાં થયું સ્વામી તો કેવું જમતા હશે, ડોક્યું કર્યું અને સ્વામી છાશનો રોટલો જમતા હોય, અહોભાવ થયો. યાદ રાખજો, અહોભાવ થયો એટલે પોતે નિસ્વાદી નથી થયો, આ વચનામૃત પ્રમાણે એને થયું. તરત મનમાં વિચાર થયો, ઓહો હો, આવડા મોટા જુનાગઢ મંદિરના મહંત અને આવું ખાય, અને શરૂઆતથી મને ધિકાર છે, મને ધિકાર છે, હું તો આ જોશે ને આ જોશે ને આ જોશે, કેટલો સ્વાદ સાફ. મારના શબ્દો સાકાર થયા, ખાલી અને મનમાં થયો સ્વામી એમ તો તમે બધા કરો છો ને, અરે સ્વામી આ તો સ્વામીનું કામ ભાઈ આમ જમીએ કામ, પણ તમારે મને એમ થયું આપણને ધિકાર આ જોશે ને આ જોશે, કોઈ દી થયું હે, કોઈ દી થયું એટલે નથી આવતા, સમજાય? ટ્રેન હોય ને ટ્રેન એમાં સંતો ફલાહાર કરે એવા તો લગભગ 75% લોકો કહી જાય, ઓહો હો બાકી સંતોને કહેવું પડે અમને મિષ્ટાન જમાડે છે ને તમે તો રોજ રોજ ફરાળ જ કરો છો, ખાલી શિંગદાણા ખાઓ છો, આવું ન થાય હો, ત્યાંથી અટકી જાય છે એ તકલીફ છે, સમજાણું તમને, ત્યાંથી અટકી જાય છે, અટકે ને જો આગળ વધે ને તો ગુણ આવે, હો આપણને ધિકાર છે, આપણે તો રોજ આવું ખાવા જોઈએ, આવું ખાવા જોઈએ, આવા ખાવા જોઈએ, ધિકાર છે. એમ જો થાય તો મેળ પડી જાય. પણ થાય કેવું ખબર, એને ખબર સંતો બધા શિંગદાણા જમ્યા છે, એનો અહોભાવે છે, પણ પોતે જમવા બેઠો અને એક વસ્તુ જરાક જો ઓછી એક ચમચી પીરસાણે લાલ પીળો થઈ જાય તરત, એટલે ગુણ નથી આવતા. બસ કારણ એટલું છે. મહારાજ ગુણ શું કામ નથી આવતા? આ પહેલે જે મુક્તાનસિંહ ઉત્તર કર્યો એ તો લગભગ મુમુક્ષને થઈ જ જાય, સમજે, મુમુક્ષને થઈ જ જાય. અરે આ આ ભેગું કરી મેળાને જમવી તો મળું કઠણ કામ છે. ધન્ય છે સંતોને, ન્યા સુધી પગી જવાય છે. એક ફલક કાપીને પણ બીજું ફલક કપાતું, જેને કારણે ગુણ આવતા. બાકી તમે જમવા બે થાળીની અંદર ધિકાર છે, મને આ રોટલી શાક ને બધું જુદું જુદું ખાવું છું, મને ધિકાર છે, ધિકાર છે, તો તમે ભેગું કરી દો, બોલો શું કહો છો, તો ભેગું થઈ જાય. પણ કોઈ દી એમ થયું? સંતોને જો અહોભાવ જરૂર થાય, તમે દંડોળ કરો છો, પણ તમને કોઈ દીધિકાર થયો? જેમાં બે હોના એક બાજુ લાડવા પીરસો, બીજું મોહનથાણ, ત્રીજી બાજુ ભજીયા પીડ્યા હોય, બે શાક હોય, મને ધિકાર છે, થાય કોઈ દાડો? શાંતિભાઈ કોઈ દી થાય છે? મને ધિકાર છે, થાય કોઈ દાડો? કમળ સાહેબ થયું કોઈ દાડો? હે, મને ધિકાર છે, થયું? એટલે નથી આવતા. કેવું મારે ધર્મજીભાઈ થયું કોઈ દાડો? હે, જો હો માણે રસોઈ બનાવીને એમાં 10-15 માણસ વધી ગયા અને પોતે જરાક બહાર ગયો હોય અને આવો મોડું પડે અને ખબર પડે કે દાળ ખલાસ થઈ ગઈ, ભજીયા ખલાસ, તો થાય મને ધિકાર છે બહાર ગયો ટાઈમે. ઘડીક બહાર ન ગયો તો બધો મેળ પડી જાય, તો થાય ધિકાર. પણ મળ્યા પછી ધિકાર થતો, બહુ સરસ. મહારાજ અહીંયા ડીપમાં જઈ રહ્યા છે. મહારાજ કહે કે મનમાં એમ થાય મને ધિકાર છે એમ, આને લાખો માણસો ઈચ્છે છે, તેમ છતાંય પણ લેશ માત્ર એ એ એ વસ્તુ નથી છતાં લાખો લોકો એની આગળ હાથ જોડીને ઉભા રહે તો કેટલી સરળતાથી જીવન વિતાવે છે, મને ધિકાર છે. હું તો અતિશય પામર છું ને કેવળ સંસાર સુખમાં આશક્ત રહ્યો છું અને પરમેશ્વરની વાતમાં તો લેશ માત્ર સમજતો નથી, માટે મને ધિકાર છે. એવી રીતે અનુતાપ કરે, પ્રશાતાપ કરે અને મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરે, અહોભાવ હૃદયમાં વાગોળે રાખે અને પોતાનો અવગુણ ગ્રહણ કરીને અનુતાપ કરે, પછી એમને એમ પરિતાપ કરતે કરતે અને હૃદયની વિશે વૈરાગ ઉપજે. તમે જુઓ આ વાત એમ જ છે, તમે હો કે અમે હોઈએ, બરાબર સમજવા પ્રયાસ કરજો. આપણે મોટા મોટા નંદ સંતો, મોટા મોટા ભક્તો થઈ ગયા, એની વાતો કરતા આમાં એવી વાત કરી આપણે કે મયારામ ભટ્ટે તો આમ કર્યું, ગોપાલ સ્વામી આમ કર્યું, મુક્તાન સ્વામી આમ કર્યું, નંદ સંતો લુખા ગોળા ખાધા, અરે હરિભક્તો નાચ બારા મુકાણા, આ બધો અહોભાવ તો આપણને છે જ ને, કે નથી? હે, પણ આપણી જાતને કોઈ ધિકારી આપણે, મને ધિકાર છે. એટલા ભલામણા એક સગા સંબંધીનો નાતો રાખવા માટે મેં લસણ ડુંગળી ખાઈ લીધા, મને ધિકાર છે એમ એમ કોઈ થયું? હે, એને રાજી રાખવા માટે બજારની વસ્તુ લેવાતા ઘરમાં એ ખમણ મેં ખાઈ લીધા, મને ધિકાર એમ કોઈ થયું? ઓલો અહોભાવ નથી મટી ગયો, તો અહોભાવ ચાલુ જ છે, એ અહોભાવ તો ચાલુ જ છે કે પરોધભાઈ હળ હાંકતા હોય અને હાથમાંથી દોણી પડી જાય દહીંની, રોટલો પડી જાય, એ એ સાક્ષાત્કાર થાય, એ અહોભાવ તો છે જ, પણ હું હરિભગત છું, પાંચ માનસી પૂજા નથી કરતો, મને ધિકાર એમ કોઈ દી થયું કોઈ દી? એટલે ગુણ નથી આવતા. અહોભાવ પોહા એટલો વ્યક્ત કરશો પણ પરિતાપ નહીં થાય ત્યાં સુધી ગુણ આવશે અને એમ થઈ જાય કે ઓહો કેટલી પ્રવૃત્તિ, હળ હાંકતા હાંકતા માનસી પૂજા કરે, હળ હાંકે તો માનસી ન છોડે, અને હું તો વેપારી છું, દિવસમાં મને જ્યારે માનસી પૂજા કરી ત્યારે ટાઈમ મળે છે, અને તેમ છતાંય પાંચ માનસી પૂજા નથી કરતો, માટે મને ધિકાર છે, તો માનસી પૂજા કરવાનો ગુણ આવે. અરે તે દિવસે તો પગપાળા યાત્રાઓ કરવાની હતી બિચારાને, અને એમ છતાં સાથો લઈ અને બિચારા યાત્રા કરે, અને યાત્રા કરતા હાલતા હાલતા સાથોને પાણી ખાઈ લઈને મારીને યાત્રા કરે, એ અહોભાવ તો છે, પણ સાથે સાથે ધિકાર છે મને કે બજારમાં જરાક ગયો, પડખેન ગામમાં ગયો, શહેરમાં ગયો અને બે કલાક ઘેરાવવાનું મોડું થયું, તો ફાફડા ખાઈ લીધા દુકાન, મને ધિકાર છે, તો ફાફડા છૂટી જાય, સમજાય છે? નથી છૂટતા એની ખબર પડી આજ કે ન પડી, જ્યાં ન ખબર પડે એટલે ઉશાંગણી કરો, ન પડી હોય કે હું કામ નથી છૂટતા ફાફડા. મહારાજ કેટલી અદભુતતા વતા બતાવી રહ્યા છે. મહારાજ કેમ મુમુક્ષની અંદર ગુણ નથી આવતા? બસ કારણ આટલું જ છે, કારણ આટલું જ છે. પરોધભાઈને પોતાનો વિશ્વરનો દીકરો મરી જાય, વિચારો, વિશ્વરનો દીકરો મરી ગયો હોય અને ચાલતા થયા પછી કોઈ કેમ કે પ્રોધભાઈ પાછા વળો તમારો દીકરો વિવરોનો ધમ વયો ગયો, મારાને દર્શન કરવા માટે જતા હોય અને એમ કે એની થાતી બધી ક્રિયા કરી નાખો, હું પાછો આવીશ તો જીવતો નથી, એ વાતનો તો આપણે અહોભાવ છે જ, એ વાતનો તો આપણે અહોભાવ છે જ. પણ આપણો દીકરો ભગવાનના આચાર્ય મારા સંત કે ભગવાનના ભક્તનું ઘસાતું બોલતા હોય તો આપણે ધિકાર ને ધિકાર છે આ દીકરાને, એમ આપણે નથી થતું, એટલે આપણી અંદર ગુણ આવતા નથી. અધિકાર નથી, આપણે અહોભાવ તો છે જ પણ નથી ગુણ આવતા, એનું કારણ હોય તો ધિકાર પ્રગટ થતો, તો એ છોકરામાંથી હેત ન તૂટે બોલો, એટલે ગુણ આવતા નથી. અરે ઓલા ઓલા હરજીત ઠક્કર, એની માં મારાને શરૂ આપવા જતા હોય પાણીનું, અને શું નામ એના દીકરા, લાધો ઠક્કર, લાધા ઠક્કર, હે ઈ કે માં લે શું લઈને તું જાશો, તો મારાને શરૂ આપવા માટે, આવડો મોટો નાનો આપને, હું આવડો મોટો શરૂ મારે આપવા જાઉં અને તું એમાં રોગ છો, માટે આજથી તું મારો દીકરો નહીં, હું તારી માં નહીં. એ વાતને સાંભળે આપણે અહોભાવ થાય છે, નહીં થતો. પણ આપણે ક્યારેક સંકલ્પ કર્યો કે ભાઈ આપણે હાલો આ મહોત્સવ હાલે શિબિરની અંદર 10,000 રૂપિયા આપવા છે, અને છોકરાને પૂછશે કે 10,000 રૂપિયા આપીએ, બાપા 10 નહીં 5 આપો, કોઈ દી મને ધિકાર છે આને, આમ તું મારો દીકરો, હું તારો બાપ, થયું કોઈ દી, થયું કોઈ દી, બોલો તો ખરા, બોલી નથી શકતા તો એવું શું થાય, હે? એટલે ગુણ નથી આવતા. ગુણ નહીં આવવાનું કારણ અદભુત મહારાજ બતાવી દે છે. મહારાજ કે પોતાની જાત ઉપર ધિકાર ઉપજે અને પરિતાપ થાય કે ઓહો મને ધિકાર છે, આવા મોટા સંત છે, આવા મોટા ભક્ત છે, એની પાસે લાખો લોકો હાથ જોડી ઉભા રહે, તેમ છતાંય પણ એ લેશ માત્ર જગતના સુખને ઇચ્છતાની મને ધિકાર છે, મારી પાસે કાંઈ નથી તોય, મને કશી ખબર નથી પડતી, તેમ છતાં મારી અંદર કેટલું પેલું થાય, એમ મહારાજ કે થાય તો એના ગુણ પોતાની અંદર આવે છે. અને મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરે અને પોતાના અવગુણ ગ્રહણ કરીને અનુતાપ કરે, પછી એમને એમ પરિતાપ કરતે કરતે એના હૃદયની વિશે વૈરાગ ઉપજે છે, એમાંથી વૈરાગનું ઉપાર્જન થાય, આ વિચારમાંથી વૈરાગ પ્રગટ થાય છે, અને પછી તેમાં સત્પુરુષના જેવા ગુણ આવે છે. હવે જેના હૃદયમાં સત્પુરુષના ગુણ ન જ આવે તેના લક્ષણ કહીએ તે સાંભળો જાય. હવે ગુણ કેમ આવે કહી દીધું, અહોભાવ થાય, પોતાની જાતમાં ધિકાર પ્રગટ થાય એટલે ગુણ આવે છે, હવે ન જ આવે એનો શું ઉપાય, એનો ઉપાય તો સીધો શીખવો પડશે ને, નો આવ્યાનો આવ્યાનો શીખવો પડે, નો આવ્યાનો શીખી તો રાખવો પડે, સમજી રાખવો પડે, શીખાય નહીં સમજી રાખવો પડે. જે પુરુષ એમ સમજે છે આ મોટા કહેવાય છે, પણ વિવેક તો કોઈ પ્રકાર નથી, અને ખાતા પીતા પણ આવડતું નથી, અને ઓળતા પહેરતા પણ આવડતું નથી, અને પરમેશ્વરે સુખ ઘણું આપ્યું છે તેને ભોગવતા પણ આવડતું નથી, અને કોઈને આપે છે તે પણ વિવેક વિનાનો આપે છે. એવી રીતે સત્પુરુષના સત્પુરુષમાં અનંત પ્રકારના અવગુણ પરઠે છે. એવો જે કુમતિ પુરુષ હોય તેની વિશે કોઈ કાળે સત્પુરુષના ગુણ આવે જ નહીં, લો આવે જ નહીં. મહારાજ કહે જેને સત્પુરુષ વિશે અવગુણ પરઠે, કેવો કેવો અવગુણ પરઠે, આ મોટા કહેવાય છે, વિવેક તો કોઈ પ્રકારનો નથી, એની અંદર કોઈ દી સત્પુરુષના ગુણ આવે નહીં. ગુણાધીતાનું સ્વયં મોટા ખરા, પણ સ્વયં વિવેક નહીં, કોને કેમ બોલાય એની ખબર પડતી નથી, તે ઘેરે ગયા ગયા મોટા ગોખરોળાના કોણ કોણ હરખા પટેલ હજી નથી આવ્યા, સમજાવું તમને, સ્વયં મોટા ખરા, એ મોટા માને જ છે, મોટા ખરા પણ વિવેક નહીં, એટલે ભલે મોટા માને પણ વિવેક નથી એમ માને બોલો, પછી ક્યાંથી આવે કોજી, એની અંદર કોઈ દી સત્પુરુષના ગુણ આવતા નથી, એક કારણ. અને ખાતા પીતા પણ આવડતું નથી, ખાતા પીતા આવડતું નથી, ખાતા પીતા આવડતું નથી, ભગવાને કેટલું આપ્યું છે અને તેમ છતાંય આમ હાવ ભિખારી જે માટા મારે, કારણ કે એની લૌકિક દ્રષ્ટિ જ થઈ, હજી અને પરલૌકિક દ્રષ્ટિ થઈ નથી. જેની પાસે લાખો લોકો ઝૂકતા હોય અને જીવન એને એને એમ લાગે આમ હાવ આમ એટી કેટી કે નહીં, ટોપ વર્તુ એને શું કે એટિકેટિંગ વર્તુ છે ને, એટિકેટિંગ એટિકેટ વર્તુ જોઈએ આમ. જેતપુરમાં આમાં ઘણા બધા ભક્તોએ મોટા સ્વામી જોયા હતા, દર્શન કર્યા છે. હવે શું કે કપડા ઉપર ધોતી પહેરે ને પર 50 થીગડા માર્યા હોય. હવે સામાન્ય માણસ હોય જાય આવા આવા ફાટેલું તૂટેલું કપડાને ધોતું નહીં મળતું હોય, એની અંદર કોઈ દી સત્પુરુષના ગુણ આવે પણ એમ થાય ઓહો આની પાસે લાખો લોકો ઉભા છે અને જીહા જીહા કરે છે, તેમ છતાં જગતના સુખને લેશ માત્ર નથી છતાં મને ધિકાર છે. હવે માણ કરીને 2000 કમાવું છું તો જરાય થીગડું મારવા તૈયાર નથી, તો સત્પુરુષના ગુણ આવે. મહારાજ કે ખાતા પીતા આવડતું નથી, પેટતા ઓળતા આવડતું નથી એમ માને, એની અંદર સત્પુરુષના ગુણ કોઈ દી ન આવે. ઓળતા પહેરતા પણ આવડતું નથી અને પરમેશ્વરે સુખ ઘણું આપ્યું છે તેને ભોગવતા પણ આવડતું નથી, કારણ કે એને આ લોકના સુખમાં સુખ મનાણું છે. જ્યારે સત્પુરુષને આ લોકમાં સુખમાં સુખ જ નથી મનાણું કોજી, એટલે બેનું સેટિંગ જુદું પડે છે, એટલે એના ગુણ આવતા નથી. ઘણા લોકો સાધુને ભાળે એટલે કે ઓહો હો સ્વામીની વાત છે ને, ગુણા તે પેલા વાઘરી નથી કીધું સ્વામી, પેલા મધ ચોખવામાં કઈ ભેળસેળ નથી ને સ્વામીને, કે આમાં ભેળસેળ સ્વામી નથી, અને જો લેશ માત્ર ભેળસેળ કરી હોય ને તો બીજો જન્મ મને તમારી જેવો મળે. એની અંદર ક્યાંથી સત્પુરુષના ગુણ આવે કોઈ, એ સ્વામીને હું સમજ્યો છે. એટલે મહારાજ બહુ સરસ કહે છે, ભોગવતા પણ આવડતું નથી અને કોઈને આપે તે પણ વિવેક વિનાનું આપે છે. કોઈ પર મહેરબાની કરીને કોઈને કંઈ આપે તો વિવેક વિનાનું આપે, એને વિચારી સમજીને કર્યું છે, પણ પહેલાંને આ લોકની દ્રષ્ટિ છે એટલે આ લોક જ એને દેખાય જેથી કરીને મનમાં સંકલ્પ થઈ જાય. એવી રીતે સત્પુરુષમાં અનંત પ્રકારના અવગુણ પટે છે. એવો જે કુમતી પુરુષ હોય તેની વિશે કોઈ કાળે સત્પુરુષના ગુણ આવે જ નહીં, આપે તે પણ વિવેક વિનાનું આપે છે. ભક્તો આ પૃથ્વી પર મહાપુરુષ તો પણ પરમેશ્વર આવે તો એની વિશે સંકલ્પ થઈ જાય. બોલો પીપલાણો ઇતિહાસ છે જ નહીં, મહારાજ ને પીપલાણે ગયા હતા નરસિંહ મહેતાના ભાઈના ઘરના, એ નાના ભાઈના ઘરના હતા. એને મારીને કીધું મહારાજ મારા જેઠ છે ને એ મારો ભાગ નથી આપતા, કે મારે કે તમારો હું ભાગને કરવો છો, તમે એકલા છો અને સાથે રહો છો, મારીને કે પણ મહારાજ મને ભાગ આપે ને તો મારે દાન પણ કરવું છે, કે તમને રાજી કરો તમારાથી વાપરો. મહારાજ એમ છે તે વાત કરો ને, અમારા અર્થે વાપરશે કે બધા મારે તમારા માટે વાપરી નાખો, મારે પાય નથી જોઈતી, મારે તો બારો બાર કઢાવી લીધા હાલે તો તમે તમારે હવાલો નાખી દો ને, મને કાંઈ વાંધો નથી, કે મારે હવાલો લઈ લીધો. અને મહારાજ કહે કે નરસિંહ મહેતા અમારા મનમાં સંકલ્પ થાય છે અને બ્રાહ્મણોની 84 જબર કરી છે. બોલો હું કહો છું, અને જો તમે આ પાડો તો મોદી ખાવાનું બધી તમારી દુકાને લાવવું છે, દુકાનો મોટો તો વેપારી છે. નરસિંહ મહેતા કહે કે વાંધો નહીં મહારાજ, કરી નાખી, મનમાં એમ થોડું થોડો થોડો નફો ચડાવશું તો ઘણું બધું થઈ જાય. મારે કે ભલે મારે તમતા બધું જેટલું જેટલી દુકાન લઈ જાય, અને મારે શરૂ કર્યું અને 84 ધબધબાટી બોલાવી અને કીધું તું મારે એટલા ભાગમાં એટલો હિસાબ થયો ત્યાં સુધી મારે 84 હાકી, અને પછી મહારાજ કે આ 84 પૂરી થાય છે, બધા બ્રાહ્મણો બધા જય જય કાર મળ્યા બોલાવવા, મહારાજની જય રામાનંદ સ્વામી જૈન બહુ જય બોલાવો, મહારાજ ક્યાં નરસિંહ મહેતાને કોઈક જય બોલાવો, અને બ્રાહ્મણોને બધા જય જય કાર નરસિંહ મહેતાને, નરસિંહ મહેતા કે મહારાજ મારો છે નો જય જયકાર, મારે કે તમારો જય જયકાર ને આ 2 મહિના સુધી બધા બ્રાહ્મણો તમે જમાડ્યા, મારે મેં મફત થોડા જમાડ્યા. મહારાજ કે પણ તમારા ભાઈના ભાગનું તું એ તો તમે આપી દીધું. મારે કે પણ મારે શું વાત કરો, મારા ભાઈના ભાગનું, હા મહારાજ કે બધું પત્યું હિસાબ હરભર, હિસાબ મારે હરભર કર્યો. અને પછી રિહાઈ ગયા, સંબંધ મારો ન તોડ્યો પણ ધામમાં ગયા ત્યારે છોકરાને કે નજીક આવી કે એક વાત કહેવી, છોકરો કે હું તો સાંભળ, મારા સર્વોપરી ભગવાન છે, એ નિશ્ચય કોઈ તૂટવા નહીં દેતો પણ એટલું સાંભળી જેના પર વિશ્વાસ નહીં કરતો. કઠણ કામ છે મહારાજ કે એમની વિશે સતત દિવ્ય ભાવ રહેવો અને એની પ્રતિક્રિયાની અંદર ગુણ આવવો એ બહુ કઠણ કામ છે. એમ નથી થતું મારે કે એની અંદર સત્પુરુષના ગુણ કદી પણ આવતા નથી, આવે જ નહીં એવો શબ્દ. ઇતિ વચનામૃતમ ગરડા પ્રથમ પ્રકરણનું 67મું વચનામૃત થયું. બપોર વિશે આપણે 68 અને 69 બે વચનામૃત બપોર વિશે આપણે સાંભળશું. અત્યારે અહીંયા વચામૃતની શિબિર પૂરી થાય છે.